જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટ પહેલું અને પરિશિષ્ટ પહેલામાં આપણે જ્ઞાન તત્વની પ્રતીત વગર પર પ્રત્યેથી સાચી ઉદાસીનતા થાય નહીં એ કર્યું, અને એના પછીથી સ્વ પરના ભેદ જ્ઞાન વગર વિતરાગતા થાય નહીં, જ્ઞાન તત્વને ચૂકીને હું પરનું કરું એમ માનવું તે એકાંત છે, તેમાં મિથ્યાત્વ અને રાગદ્વેષ ભરેલા છે, તે જ સંસાર ભ્રમણનું મૂળ છે. હવે એના પછીથી હું જ્ઞાનપણે છું ને પરપણે નથી એવા અનેકાંતમાં ભેદ જ્ઞાન અને વિતરાગતા છે, તે જ મોક્ષ માર્ગ છે અને તે પરમ અમૃત છે. આ બધા વચનામૃત પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના છે. હું જ્ઞાનપણે છું અને પરપણે નથી, બે વાત આવી, અસ્થિતિ અને નાસ્તિતિ. અસ્થિતિ વાત આવી કે હું જ્ઞાનપણે છું, અને નાસ્તિતિ વાત એ આવી કે હું પરપણે નથી. હું પરપણે નથી, હવે જ્ઞાનપણે છું એટલે એનો અર્થ એ થાય કે આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, એટલે હું જે સ્વરૂપે છું તે આત્માનું સ્વરૂપ છે, અને એ જ સ્વરૂપ પ્રગટ કરવાનું છે. તો એવા હું જ્ઞાન સ્વરૂપે છું અને પરપણે નથી. પરપણે નથી એટલે એમાં એવો અર્થ છે કે જગતના કોઈ પદાર્થ પ્રત્યે એને દ્રષ્ટિ નથી અને કોઈ રૂપે પોતે નથી, એટલે કે કોઈ પર્યાય રૂપે પોતે નથી, કોઈની સાથે એને એકત્વ બુદ્ધિ નથી એટલે એ પરપણે થતો નથી. કોઈ પણ સાથે જો એને એકત્વ બુદ્ધિ થાય તો એ પછી પરપણે થાય છે. અહીંયા તો એવી એકત્વ બુદ્ધિ નથી એટલે એ પરપણે થતો નથી. એટલે એમાં અનેકાંત એ રીતે છે કે આસ્તિથી હું જ્ઞાનપણે છું અને પરપણે નથી એ નાસ્તિથી, એવા અનેકાંતમાં ભેદ જ્ઞાન અને વિતરાગતા છે, તે જ મોક્ષ માર્ગ છે. એમાં ભેદ જ્ઞાન શું છે? ભેદ જ્ઞાન એ છે કે હું જ્ઞાનપણે છું અને પરપણે નથી, બંને વાત જ્યારે સાથે લેવામાં આવે ત્યારે એ સ્વ અને પરનો ભેદ કરે છે, સ્વ અને પરને જુદા પાડે છે, અને એવું એ અનુભવે છે, એ ભેદ જ્ઞાન છે. સ્વપણે હોવું અને પરપણે ન હોવું એ બંને સાથે જ છે, એ જુદું જુદું નથી. સ્વપણે છે, જ્ઞાનપણે છું એટલે પોતે જ્ઞાનરૂપ આત્મા છે તો જ્ઞાનપણે છે, અને પરપણે નથી એવું ભેદ જ્ઞાન, એવી માન્યતા એને એક જ સમયમાં છે. એમ નથી કે હું જ્ઞાનપણે છું અને પરપણે નથી, એમાં બે સમય નથી. એટલે એ અનેકાંતમાં એ ભેદ જ્ઞાન જે વર્તે છે એ બીજાથી પોતે જુદો છે, એ વાત એમાં આવી જાય છે. પણ બીજાથી જુદો છે એટલાથી વાત પૂરી થતી નથી. બીજાથી જુદો છે એ તો વાત બરાબર છે, પરપણે નથી એટલે બીજાપણે નથી એટલે પોતે પછી પોતાપણે જ છે, એ વાત પણ એમાં ગર્ભિત છે. હું પરપણે નથી એટલે બીજો પ્રશ્ન થાય તો સેનાપણે છે? તો હું સ્વપણે છું, અને સ્વમાં શું છે? તો કે અનંત ગુણોનો પિંડ એવો ભગવાન આત્મા હું છું, અને એવા હું જ્ઞાનપણે છું. હું જ્ઞાનપણે છું એમાં એ ભેદ જ્ઞાન છે કે હું પર્યાયપણે નથી, હું જગતના કોઈ પદાર્થપણે નથી, હું શરીરપણે નથી, માત્ર હું મારા ત્રિકાળ રહેવાવાળા ગુણ પણ છું, અને ત્રિકાળ રહેવાવાળું એ શું છે? તો ચૈતન્ય સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે, અને એવા જ્ઞાન સ્વરૂપે હું છું. તે જ મોક્ષ માર્ગ છે અને તે પરમ અમૃત છે. તે મોક્ષ માર્ગ છે અને તે પરમ અમૃત છે. મોક્ષ માર્ગ કોઈ જુદો નથી. પોતાનું જેવું સ્વરૂપ છે, આત્માનું જેવું સ્વરૂપ છે, એવા સ્વરૂપનો અનુભવ કરીને એવી શ્રદ્ધા રૂપે પરિણમી જવું એ મુક્તિનો માર્ગ, એ મોક્ષ માર્ગ છે. એટલે અહીંયા એવું જ્યારે ભેદ જ્ઞાન છે તો એ વખતે એ મુક્તિના માર્ગમાં છે, એ વખતે એને વિતરાગતા છે, એ વિતરાગી ભાવ છે. એ ભાવ છે કે હું જ્ઞાનપણે છું અને પરપણે નથી, એવો ભાવ છે. એમાં ભેદ જ્ઞાન છે અને એ ભાવ જ વિતરાગી ભાવ છે. એવા ભાવને લીધે થઈને જ્યારે એવા ભાવરૂપે પરિણમન થાય તો શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, અને એ જ માર્ગ મોક્ષનો છે અને એ પરમ અમૃત છે. એ પરમ અમૃત છે એટલે હું જ્ઞાનપણે છું અને પરપણે નથી એવું પરિણમન થવું એ પરમ અમૃત છે. એના પછી આગળ કહે છે કે જગતમાં સ્વ અને પર બધા તત્વો નિજ નિજ સ્વરૂપે સત છે. આત્માનો સ્વભાવ જાણવાનો છે, છતાં હું પરને ફેરવું એવા ઊંધા અભિપ્રાયમાં સતનું ખૂન થાય છે. તેથી તે ઊંધા અભિપ્રાયને મહાન હિંસા કહેવામાં આવી છે અને તે મહાન પાપ છે. બે ત્રણ વસ્તુ એક સાથે લીધી છે ગુરુદેવે, કે જગતમાં સ્વ અને પર બધા તત્વો નિજ નિજ સ્વરૂપે સત છે. બધા બધા તત્વો એ પોતે પોતાના સ્વરૂપે સત છે, એટલે પોતે પોતાથી છે, સત છે એટલે અસ્તિત્વ એનું છે, અને એવું અસ્તિત્વ એનું પોતાથી છે, પરથી નથી. દરેક પદાર્થનું અસ્તિત્વ એના પોતાથી છે, પરથી નથી. એટલે બધા જ તત્વો, એ પુદ્ગળ હોય કે જીવ હોય, બધા જ તત્વો એ પોતાથી છે અને પરથી નથી. એટલે નિજ નિજ સ્વરૂપે, પોતા પોતાના સ્વરૂપે એ સત છે. સોનું સોના રૂપે સત છે, પણ સોનું ચાંદી રૂપે નથી. સોનાનું અસ્તિત્વ સોના રૂપે જ છે, એમાં એ ચાંદી રૂપે થઈ શકે નહીં કે હીરા રૂપે થઈ શકતું નથી. પૂદગળ જે છે એ દરેક પૂદગળ એ પોતે પોતા રૂપે છે, અન્ય પૂદગળ રૂપે નથી. જીવ જીવ રૂપે છે, એટલે જીવનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે એ સત છે, પણ અન્ય જીવ રૂપે કે અન્ય પૂદગળ કે અન્ય બીજા કોઈ પણ પદાર્થ કે અન્ય દ્રવ્ય રૂપે એ નથી. એટલે એ પોતાપણે સત છે, એનું હોવાપણું છે, અને હોવાપણું અનાદિનું છે, અનંતકાળથી છે, અને અનંતકાળ એવું હોવાપણું રહેવાનું છે. જ્યારે અસ્તિત્વની વાત આવે અને ત્રિકાળ અસ્તિત્વની વાત આવે ત્યારે એ જગ્યાએ આપણે સત શબ્દ વાપરીએ છીએ. સતનો અર્થ જ એ છે કે પરમ સત્ય છે, એ છે છે ને છે, અને ક્યારથી છે? તો અનંતકાળથી છે, વર્તમાનમાં પણ છે, અને અનંતકાળ રહેવાનું છે. એની કોઈ આદિ નથી અને એનો નાશ નથી. એવું એ જે સત છે એવા અસ્તિત્વની વાત કરીએ તો બધા જ તત્વો સત છે, અસ્તિત્વ એનું વર્તે છે, પણ એ અસ્તિત્વ પોતાના સ્વરૂપપણે છે. દરેક તત્વનું અસ્તિત્વ એના પોતાના સ્વરૂપપણે છે, અન્યપણે નથી. હવે એમાં વિચાર આવે કે આમાંથી શું સમજવાનું, એમાં ધર્મ ક્યાં આવ્યો? દરેક તત્વનું સ્વરૂપ પોતાથી છે, સોનું સોનાથી છે અને ચાંદીથી નથી, એમાં ધર્મની શું વાત આવી? એમાં મોક્ષ માર્ગની શું વાત આવી? પ્રભુ જરા ધીમો પણ શાંતિથી સમજ. જીવ જીવપણે છે અને પરપણે નથી, એટલે શરીરપણે નથી. આત્મા આત્માપણે છે અને પૂદગળપણે નથી, શરીરપણે નથી. જગતના બધા જ પદાર્થો જે છે એનાપણે એ નથી. જો એ બીજાપણે નથી, એ અન્યપણે નથી, તો એ અન્યમાં વ્યાપતો નથી, અન્યમાં એનું વ્યાપવું થતું નથી, અન્યમાં એ પહોંચતો નથી, અન્યમાં એ જતો નથી, અને અન્યમાં એ પહોંચતો નથી, અન્યમાં એ વ્યાપતો નથી, તો પછી એ અન્યનું શું કરી શકે? તો પછી એ અન્યનું બીજાનું શું કરી શકે? જીવ દ્રવ્ય પૂદગળમાં પહોંચતું નથી, પૂદગળમાં વ્યાપતું નથી, તો પછી એ પૂદગળનું એ શું કરી શકે? એ પૂદગળનું કંઈ કરી શકતું નથી. એનું અસ્તિત્વ પોતાપણે જ છે અને એ પૂદગળમાં પોતાનું અસ્તિત્વ માને છે કે શરીરમાં આત્મા રહ્યો છે, તો એ મિથ્યા માન્યતા છે. શરીર અને આત્મા એક ક્ષેત્રમાં સાથે રહ્યા છે, પણ શરીરનો કોઈ ભાગ આત્મામાં નથી ગયો, આત્માનો કોઈ ભાગ શરીરમાં ગયો નથી. એટલે દરેકને પોતે પોતાપણે છે અને પરપણે નથી, એ વાત કાયમ રહે છે. જીવ છે, સત છે, પૂદગળ એવું શરીર છે, એમાં પણ પૂદગળ છે તે પૂદગળ છે જ, સત છે પૂદગળ, પૂદગળ પરમાણુઓનો એ સ્કંધ છે, પણ એવું છે તો એ પોતાપણે છે, પોતાનું સ્વરૂપ પોતાથી છે, બીજાથી નથી, બીજાપણે નથી, બીજા રૂપે થતું નથી, બીજા રૂપે થતું નથી. પૂદગળ જડ છે તો જડ રૂપે જ રહે છે, એ ચેતનપણે થતું નથી, કે ચેતન છે એ જડપણે થતું નથી. એટલે નિજ નિજ સ્વરૂપે સત છે. હવે આવું છે તો જીવ ક્યારેય પૂદગળપણે થયો જ નથી, ભૂતકાળમાં પણ થયો નથી. જો એવું થાય તો એનું સ્વરૂપ બદલાય, એ જડ થઈ જાય, પણ એવું જડપણું થતું નથી. કે શરીર જે છે એનું સ્વરૂપ બદલાય અને એ ચેતન થઈ જાય, તો એવું પણ બનતું નથી. એટલે એનો અર્થ એ થાય છે કે જે પર્યાયને પોતાની માને છે, પર્યાયને પોતાનું સ્વરૂપ માને છે, એ મિથ્યા માન્યતાનો અંત આવે છે. હવે એ મિથ્યા માન્યતા રહેતી નથી. જો જીવ પોતે પોતાથી જ છે અને બીજા અન્ય દ્રવ્યો પણ પોતે પોતાના સ્વભાવથી જ છે, પૂદગળ પૂદગળના સ્વભાવથી જ છે, તો એ ભિન્નતા છે. અને એવું ભેદ જ્ઞાન થતાં પછી જીવને બીજે ક્યાંય કંઈ કરવા પણ રહેતું નથી, કંઈ ભોગવવા પણ રહેતું નથી, કે કોઈ જગ્યાએ એકત્વ બુદ્ધિ કરવાનો કોઈ અર્થ નથી, એથી કંઈ સરતું નથી, એથી કંઈ પ્રાપ્ત થતું નથી. એવું સીધું તર્ક દ્વારા સમજી શકાય છે. સીધે સીધું તર્ક દ્વારા એમ સમજી શકાય છે કે નિજ નિજ સ્વરૂપે સત છે બધા જ તત્વો, તો એનો અર્થ એ થાય છે કે એ બીજા સ્વરૂપે થઈ શકતો જ નથી. એટલે એ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવીને કાયમ રહેવાવાળો નિત્ય ભગવાન આત્મા નિત્ય જ રહે છે. એ ભૂતકાળમાં ક્યારેય કોઈ પણ પર્યાયમાં ગયો, છતાં પણ એનું સ્વરૂપ તો બદલાયું નથી. એ તો ત્રિકાળ એવો ને એવો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા જ રહ્યો છે. ગમે તે પર્યાયમાં ગયો, પણ એ પર્યાય રૂપે એ ક્યારેય થયો નથી, પર્યાય રૂપે એ ક્યારેય થયો નથી. પર્યાય જે છે એ ક્ષણિક વસ્તુ છે, એ રૂપે આત્મા બદલાઈ જતો નથી. એ સમયની પર્યાય છે, એ ક્ષણિક છે અને એનો નાશ થાય છે. એ પર્યાય જે ઉત્પન્ન થઈ છે એ પછી એ વિલીન થઈ જાય છે. એટલે જીવ તો એવો ને એવો જ રહે છે, એટલે એનું સત, એટલે એનું હોવા પણ એ પ્રમાણે જ રહ્યું છે. તો પછી એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ પણ કરી શકાય. જીવનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એ પોતે પ્રગટ કરી શકે. જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ જે છે એ બદલાતું નથી કોઈ રીતે. જે બદલાય છે એ તો પર્યાય છે, અને જે નથી બદલાતું એવું ધ્રુવ રહેતું, ત્રિકાળ રહેતું જે સત છે, એ અચળ એવું ને એવું રહેવાવાળું, ચલિત ન થવાવાળું, બદલાતું નથી, એનું સ્વરૂપ, એ પરમ પારિણામિક ભાવ, એ દ્રવ્ય, એ ભગવાન આત્મા અખંડ, એને પર્યાયમાં પ્રાપ્તિ થાય. પછી પર્યાયમાં પ્રાપ્તિ થાય એટલે એને જાણવાવાળી પર્યાય છે તો જ્ઞાનની પર્યાય છે. પણ એક વખત એવા સ્વરૂપને જાણે છે, જુએ છે, અનુભવે છે, તો પછી એવી જ પર્યાય વારંવાર થાય છે, અને એ પર્યાયમાં એને સુખ ને જ્ઞાન આનંદનો અનુભવ થાય છે. હવે આગળ અહીંયા વાત કરી છે કે જગતમાં સ્વ અને પર બધા તત્વો નિજનિજ સ્વરૂપે સત છે, આત્માનો સ્વભાવ તેને જાણવાનો છે, છતાં હું પરને ફેરવું એવા ઊંધા અભિપ્રાયમાં સતનું ખૂન થાય છે. તેથી તે ઊંધા અભિપ્રાયને મહાન હિંસા કહેવામાં આવી છે અને તે જ મહાન પાપ છે. બીજી વાત શું લીધી કે એ સતની વાતનો સ્વીકાર થયો, અસ્તિત્વનો સ્વીકાર થયો, એટલે દ્રવ્યની સ્વતંત્રતાનો પણ સ્વીકાર થયો, અને કરતા બુદ્ધિ એમાંથી ચાલી ગઈ, ભોગતા બુદ્ધિ પણ ચાલી જાય છે. કેમ કે આત્માનો સ્વભાવ જાણવાનો છે, આત્મા એ જાણે છે, અને આ પ્રમાણે સતને પણ એ જાણે છે કે હું પોતે પોતાપણે છું અને પરપણે નથી, આ વાતને પણ એ જાણે છે. અને સાથે સાથે દરેક દ્રવ્ય પોતે પોતાપણે જ રહે છે, એમાં બીજું દ્રવ્ય કોઈ ફેરફાર કરી શકતું નથી, એ વાત પણ એ જાણે છે. અને જાણનાર કોણ છે? જાણનાર આત્મા છે. જળ કંઈ જાણનાર નથી, અને આત્માનો સ્વભાવ જાણવાનો છે, એમાં કંઈ કરવાનો સ્વભાવ નથી. છતાં પણ હું પરને ફેરવું એવા ઊંધી ઊંધા અભિપ્રાયમાં પોતે ફેરવી નથી શકતો. કેમ કે ફેરવે તો પછી પેલું રહેતું નથી, કોઈ પણ દ્રવ્ય પોતે પોતાપણે રહી શકે નહીં જો દ્રવ્ય ફરી જાય તો. એટલે દ્રવ્યને ફેરવી શકતો નથી, છતાં એને માન્યતા એવી ઊંધી વર્તે છે કે હું પરને ફેરવું છું, એમાં હું ફેરફાર કરું છું, પર દ્રવ્યની અંદર હું ચેન્જીસ કરી શકું છું, એવી એની ઊંધી માન્યતા જે છે એ ઊંધા અભિપ્રાય એને લીધે થઈ અને સતનું ખૂન થાય છે. એટલે જે માન્યતા જે છે, સાચી માન્યતા, એનું ખૂન થાય છે. અહીંયા સતનો અર્થ એ છે કે જે જેમ છે તેમ એવું સત્ય જે છે, એ જે સત્ય અભિપ્રાય છે એ તૂટી જાય છે, એ ઊંધો અભિપ્રાય છે, ખોટો અભિપ્રાય છે. એટલે એ મિથ્યા માન્યતા છે, એ ઊંધી ખોટી માન્યતા છે. અને એ મિથ્યાત્વ જે છે એના દ્વારા જે પોતે પોતાના સ્વરૂપે છે અને બધાને એ જાણનારો છે, એવો સ્વભાવ ભાવ, એ ભાવની હિંસા થાય છે, એ ભાવનું મરણ થાય છે. જે માન્યતા જેમ છે તેમ ન માનતા એનાથી અન્ય ભાવે માનવું, એટલે જે સમ્યક માન્યતા છે એ સમ્યક માન્યતા રહેતી નથી, એ સમ્યક માન્યતાનું એમાં ખૂન થાય છે, એની હિંસા થાય છે. હું મારા પણ છું, બીજા પદાર્થ એના પણ છે, એવી સત્ય માન્યતાને બદલે બીજા પદાર્થમાં હું કંઈક કરી શકું છું એવું જ્યારે માનવામાં આવે તો એનો અર્થ એ થાય કે બીજા પદાર્થને ફેરવે છે, એટલે કે એ બીજાનું સ્વરૂપ જે છે એ એનાથી પણ બદલાય છે અને જીવથી પણ બદલાય છે. ભૂતગળ પદાર્થ કોઈ પણ લઈએ અને એ પદાર્થ પોતે પોતાની ક્રિયા કરે તો એનાથી પોતે બદલાય અને એ જ રીતે જીવ પણ એને બદલે, એટલે એ પ્રકારે બંને જો એને બદલે તો પછી એ પૂતગળનું શું થાય? પણ એવું તો થતું નથી. પૂતગળ પૂતગળ પોતાના કારણે બદલાય છે, એ પોતાપણે સત રહે છે, પૂતગળ પૂતગળપણે જ રહે છે, એના ગુણો જે છે એ એનાપણે જ રહે છે, એ બદલાતા નથી. પણ અહીંયા પેલાને એવી ઊંધી માન્યતા છે, જીવને એવી ઊંધી માન્યતા છે કે હું પરને ફેરવું છું, એ ઊંધો અભિપ્રાય છે. એટલે એમાં એ ઊંધો અભિપ્રાય રૂપે પરિણમન કરવામાં, કેમ કે આત્માનો સ્વભાવ જાણવાનો છે માત્ર, કરવાનો નથી. અને અહીંયા કરવા જાય છે તો જેવો શુદ્ધ નિર્મળ સ્વભાવ છે એના કરતા વિપરીત ભાવ થાય છે, વિકારી ભાવ થાય છે, વિભાવ થાય છે. એટલે એ રીતે પોતાના શુદ્ધ નિર્મળ ભાવની હિંસા થાય છે, એ હિંસા એ મહાન પાપ છે. એટલે મિથ્યાત્વ થાય છે, એ મિથ્યાત્વ મોટામાં મોટું પાપ છે. આટલી વાત અહીંયા ચાર લીટીની અંદર ગુરુદેવે કહી દીધી છે. ફરીથી આખું વાંચીએ તો આપણને બરાબર સમજણ પડશે કે જગતમાં સ્વ અને પર બધા તત્વો નિજ નિજ સ્વરૂપે સત છે, પોતપોતાના સ્વરૂપે સત છે, હોવા પણ છે. અને આત્મા એને જાણવા વાળો છે, કેમ કે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ છે, એ જ્ઞાન કરવાનો એનો સ્વભાવ છે, એટલે એ જાણે છે. છતાં હું પરને ફેરવું છું, એટલે જે એ કરી નથી શકતો એવા કરવાનો એને ભાવ થાય છે, એ એનો ઊંધો અભિપ્રાય છે, ઊંધી માન્યતા છે. અને એવા ઊંધા ભાવને લીધે થઈ અને સ્વભાવનું એમાં સ્વભાવનું ખૂન થાય છે અથવા તો એની હિંસા થાય છે, સ્વભાવ ભાવ તૂટે છે અને વિભાવ ભાવે પરિણમન થાય છે. તેથી તે ઊંધા અભિપ્રાયને, એ મિથ્યાત્વને, એ ઊંધી માન્યતાને મહાન હિંસા કહેવામાં આવી છે અને તે જ મહાન પાપ છે. કેમ કે એને લીધે થઈને, મિથ્યાત્વને કારણે એને અનંત ભવ થાય છે, અનંત ભવ એને મિથ્યાત્વને કારણે થાય છે. કેમ કે એ ઊંધી માન્યતાને લીધે થઈ અને માન્યતા સમ્યક ન થવાથી એને કર્મનો બંધ થાય છે અને એ કર્મ બંધ જ્યારે ફરી પાછો એ ફળ આપે છે એટલે સંયોગો ઉત્પન્ન થાય છે તો એની સાથે જોડાય અને ફરી પાછો એ ઊંધી માન્યતા સહિત છે એટલે ફરી પાછો નવા કર્મ બાંધે છે એટલે એ સંસાર ચક્ર એનું ચાલુ રહે છે. હવે એના પછીનું છે રત્નામૃત. અહો હું તો જ્ઞાન છું, હું તો જ્ઞાન છું, આખું જગત એમને એમ પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યું છે અને હું મારા જ્ઞાન તત્વમાં બિરાજું છું, તો પછી ક્યાં રાગ અને ક્યાં દ્વેષ? શું કહ્યું? હું તો જ્ઞાન છું, આખું જગત એમને એમ પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યું છે અને હું મારા જ્ઞાન તત્વમાં બિરાજું છું. જગત પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યું છે એટલે જગતના બધા જ પદાર્થો એ પોતે પોતાપણે જ રહ્યા છે. સોનું સોનાપણે છે, માટી માટીપણે છે, હીરો હીરાપણે છે, એમ જગતના બધા જ પૂતગળ પદાર્થો પણ પોતાપણે છે અને બીજા દ્રવ્યો ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય પ્રમાણે જ છે, અધર્માસ્તિકાય પ્રમાણે થતું નથી અને અધર્માસ્તિકાય અધર્માસ્તિકાય પ્રમાણે જ રહે છે, કાળ કાળ પ્રમાણે રહે છે અને આકાશ આકાશ રૂપે જ રહે છે. આકાશ પૂતગળ રૂપે ક્યારેય થતું નથી કે પૂતગળ આકાશ રૂપ થતો નથી. એટલે એક દ્રવ્ય બદલાઈને બીજા દ્રવ્ય રૂપે થતું નથી, એને બીજું દ્રવ્ય બદલીને એ અન્ય દ્રવ્ય રૂપે પરિણમાવી શકતું નથી એમ છે ત્યારે એનો અર્થ એ થાય છે કે દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વરૂપે જ રહ્યું છે. જગત આખું બરાબર છે, બધું વ્યવસ્થિત જ છે, બધું વ્યવસ્થિત છે, કોઈ અવ્યવસ્થા છે જ નહીં. એટલે હું ચૈતન્ય મૂર્તિ છું, નાયક છું, જાણવા વાળો છું, કરવા વાળો નથી. એટલે હું તો જ્ઞાન સ્વભાવી છું, એટલે હું આત્મા છું તે જ્ઞાન જ છું. જ્ઞાન એટલે આત્મા એમ કહીએ એટલે હું તો જ્ઞાન છું. અને આખું જગત એમને એમ પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યું છે, એ એકબીજાના સ્વરૂપે થતું નથી, એ એકબીજાના સ્વરૂપે થતું નથી અને હું મારા જ્ઞાન તત્વમાં બિરાજું છું. કેમ કે જેમ જગતના બીજા બધા જ પદાર્થો એક અન્ય રૂપે થતા નથી, જે રૂપે છે તે રૂપે રહે છે, તો હું પણ જ્ઞાન રૂપ છું, તો હું જ્ઞાન તત્વ રૂપે જ બિરાજું છું. હું જ્ઞાન કરવા વાળો જ્ઞાતા છું, તો જ્ઞાતા જ છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એટલે હું બીજું કંઈ નથી. જેમ જગતના બધા જ પદાર્થો પોતપોતાના સ્વરૂપે બિરાજી રહ્યા છે અને હું ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા જ્ઞાયક છું, તો જ્ઞાયક છું, તો હું જ્ઞાયક રૂપે જ બિરાજી રહ્યો છું. કોઈ પણ પર્યાયમાં હોઉં તો પણ હું જ્ઞાયક તત્વ છું, તો જ્ઞાયક તત્વ જ રહું છું. એટલે કહ્યું કે ને હું મારા જ્ઞાન તત્વમાં બિરાજું છું, તો પછી ક્યાં રાગ ને ક્યાં દ્વેષ? રાગ દ્વેષ ક્યાં છે જ નહીં, રાગ દ્વેષ ક્યાંય છે જ નહીં. હું તો બધાને જાણનાર સર્વજ્ઞતાનો પિંડ છું, મારા જ્ઞાન તત્વમાં રાગ દ્વેષ છે જ નહીં, આમ ધર્મી જાણે છે. આ કોની માન્યતા છે? ધર્મીની માન્યતા. ધર્મી એટલે કોણ? જે મોક્ષ માર્ગમાં છે તે. મોક્ષ માર્ગમાં કોણ છે? જેને જીનેશ્વરની વાણીમાંથી સત્યને પકડ્યું છે અને આત્મસાત કર્યું છે, એટલે કે દ્રવ્ય શ્રુતના અભ્યાસ દ્વારા એવું જ ભાવ શ્રુત પ્રગટ કર્યું છે, એવો જ્ઞાની, એવો ધર્મી, એની અહીંયા માન્યતા કેવી હોય? તો એની માન્યતા સમ્યક માન્યતા હોય. અને સમ્યક માન્યતા એટલે સાચી માન્યતા. તો સાચી માન્યતામાં શું હોય? તો કે હું જ્ઞાન તત્વ છું, જ્ઞાયક છું, જ્ઞાન કરવા વાળો જ છું અને મારા એ જ્ઞાન તત્વમાં, મારા જ્ઞાનમાં એમાં ક્યાં રાગ આવ્યો ને ક્યાં દ્વેષ આવ્યો, એ મારો સ્વભાવ નથી. રાગ દ્વેષ ક્યાંય મારામાં સ્વરૂપમાં તો છે જ નહીં. હું જ્ઞાયક માત્ર છું, હું કોઈ કરવા વાળો નથી. તો હું રાગ કરું કે હું દ્વેષ કરું એ કઈ રીતે હોય? એ મારો સ્વભાવ હોઈ શકે જ નહીં, એ મારી વસ્તુ છે નહીં. ક્યાંય રાગ કે દ્વેષ મારા સ્વરૂપમાં રહ્યા જ નથી. હું માત્ર જ્ઞાયક નાયક 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 જાણનારો છું, બીજું કંઈ કરનારો નથી. હું મારા સ્વરૂપને જાણનારો અને એમ જાણીને એ સ્વરૂપના પરિણામ દ્વારા જે પર્યાય થાય છે એને અનુભવનારો છું, જ્ઞાનમાં એને અનુભવું છું, એ સુખને, આનંદને, શાંતિને, પ્રભુતાને, એ બધાને અનુભવનારો હું ભગવાન આત્મા જ્ઞાયક માત્ર છું. એમાં ક્યાંય રાગ આવતો નથી કે દ્વેષ આવતો નથી, એ મારા સ્વરૂપમાં છે જ નહીં. એટલે હું તો બધાને જાણનાર સર્વજ્ઞતાનો પિંડ છું અને મારા જ્ઞાન તત્વમાં રાગ દ્વેષ છે જ નહીં. આ જ માન્યતા ધર્મીને હોય, મોક્ષાર્થીને આ જ માન્યતા હોય. સમ્યક દર્શન થાય છે, અનુભવ થાય છે, સ્વરૂપને અનુભવે છે, તો પછી એને એ જ માન્યતા વર્તે છે, એમ જ હોય છે. એના પછીના વચનામૃતમાં આગળ વાત કરે છે, હે જીવ, જ્ઞાની તને તારો આત્મવૈભવ દેખાડે છે. પોતાના જ્ઞાનમાં જ સ્થિર રહીને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો જ્ઞાન વૈભવ તારામાં ભર્યો છે. જો તારી સર્વશક્તિનો વિશ્વાસ કર તો ક્યાંય ફેરફાર કરવાની બુદ્ધિ ઉડી જાય. શું કહે છે? એ જીવ કરુણા કરી, અને ગુરુદેવે આ વાત કરી છે, એ જીવ, એમને અનુકંપા ખૂબ થઈ, ખૂબ કરુણાથી એમને જગતના જીવોનું ભલું ઈચ્છ્યું, એટલે એમનાથી એવા સંબોધનો થયા છે. એ જીવ, જ્ઞાની તને તારો આત્મવૈભવ દેખાડે છે. અને શાસ્ત્રોમાં પણ એ જ પ્રમાણે એવા સંબોધનો આચાર્ય ભગવાને પણ કર્યા છે. એટલે જીવને સંબોધીને વાત કરી છે અને કહ્યું, શું કહ્યું? કે જ્ઞાની તને તારો આત્મવૈભવ દેખાડે છે. જેમણે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ અનુભવ દ્વારા કરી છે એવા જ્ઞાની પુરુષ, એવા જ્ઞાની મહાત્મા, પુરુષ એટલે આત્મા, એમાં સ્ત્રી એમ અર્થ નથી થતો, એવા જ્ઞાની આત્મા એ તને તારો આત્મવૈભવ દેખાડે છે. કોનો આત્મવૈભવ દેખાડે છે? આત્માની વાત કરે છે તો કોના આત્માની વાત કરે છે? એ તારા આત્માની વાત કરે છે, પણ તું એને સમજતો નથી. જે કંઈ વાત કરે છે જ્ઞાની, આત્માના વૈભવની વાત કરે છે કે આત્માનું સ્વરૂપ આવું અખંડ સ્વરૂપ છે, અવિનાશી છે, એ જ્ઞાનની મૂર્તિ ભગવાન આત્મા છે, એ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે, સુખનો સાગર એવો ભગવાન આત્મા છે, કરુણા કરી અને આ વાત કરી છે. મહાપુરુષોના વચનામૃત છે. હે જીવ, જ્ઞાની તને તારો આત્મવૈભવ દેખાડે છે. એટલે જ્ઞાનીની જે વાત છે એ આત્માની વાત છે, અને એ આત્માની વાત છે એટલે એ તારી વાત છે. જ્યારે જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ, દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરતા હોઈએ, અથવા તો જ્ઞાની પુરુષના વચનામૃત સાંભળતા હોઈએ, ઉપદેશ સાંભળતા હોઈએ, અને એમાં જે આત્માની વાત આવે, ત્યારે આપણે જાણે કે એ આત્મા એટલે કોઈ ત્રીજો છે એમ માનીએ છીએ, પણ એમ નથી. એ આત્માની વાત છે એટલે એમ સમજવું કે મારી વાત ચાલે છે, એ મારા વૈભવની વાત ચાલે છે, એ મારા ગુણની વાત ચાલે છે, એ મારા સામર્થ્યની વાત ચાલે છે, એમ લેવાને બદલે એ આત્મા આવો છે અને આત્મા તેવો છે એમ કરી, અને જાણે કે પોતે એનાથી અલિપ્ત હોય એમ એ વર્તે છે, એટલે એ ક્યારેય ધર્મને પામી શકતો નથી. એવી રીતે દ્રવ્યશ્રુતનો અભ્યાસ જે કરે છે એને માટે અહીંયા સમજવાનું છે કે એ તને તારો આત્મવૈભવ દેખાડે છે. એ આત્માની વાત કરે છે તો એમાં એ તારી વાત છે, તારું કેવું સ્વરૂપ છે, તારો કેવો વૈભવ છે, તારી કેવી લક્ષ્મી છે, તું અનંત ગુણોનો પિંડ છો એમ કહેવું છે. એટલે જ્ઞાની તને તારો આત્મવૈભવ દેખાડે છે, અને પોતાના જ્ઞાનમાં જ સ્થિર રહીને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે, પોતાના જ્ઞાનમાં જ સ્થિર રહીને, બીજે ક્યાંય જાણવા માટે થઈને જાય, બીજે કઈ ઉપયોગ મૂકે અને જાણે એમ નહીં, પોતે પોતાના જ્ઞાનમાં જ સ્થિર રહીને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો જ્ઞાનનો વૈભવ તારામાં ભર્યો છે. જો તારી સર્વજ્ઞ શક્તિનો વિશ્વાસ કર તો ક્યાંય ફેરફાર કરવાની બુદ્ધિ ઉડી જાય, તો એ બુદ્ધિ ઉડી જાય. તને તારા સ્વરૂપનો ખ્યાલ આવે, તારા જ્ઞાન વૈભવનો ખ્યાલ આવે કે તારો જ્ઞાન વૈભવ કેવો છે, તું કેવો જ્ઞાની છો, સર્વજ્ઞતા આત્મામાં ભરી પડી છે એ બહારથી આવતી નથી. સર્વજ્ઞતા કોઈ પુસ્તક વાંચવાથી આવતી નથી. સર્વજ્ઞતા કોઈ દ્રવ્ય સ્ત્રોતના અભ્યાસ કરવાથી કે ગોખણપટ્ટી કરવાથી કોઈ સર્વજ્ઞતા પામી શકતું નથી કે કોઈ મંત્રતંત્ર દ્વારા સર્વજ્ઞતા આવતી નથી કે કોઈ તપ દ્વારા સર્વજ્ઞતા આવતી નથી. સર્વજ્ઞતા તો આત્માનો સ્વભાવ છે, એ સર્વજ્ઞપણું અંતરમાં પડ્યું છે. માત્ર એને એવા શુદ્ધ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી અને એવા સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. એ સર્વજ્ઞતા એનો સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એવા જ્ઞાન સ્વભાવે જ એને પરિણમન કરવું જોઈએ. પણ એ ભૂલી ગયો છે અને વિભાવ ભાવે વિકારી ભાવે પરિણમન કરી રહ્યો છે. એટલે એને અહીંયા કહ્યું છે કે તું એ બધું તારું છે એમ સમજ અને તને તારું મહાત્મા આવવું જોઈએ. એટલે સ્વરૂપનું મહાત્મા આવવું જોઈએ, શુદ્ધ નિર્મળ સ્વરૂપનું મહાત્મા આવવું જોઈએ, તો જ તું એવો પુરુષાર્થ કરી શકીશ, અન્યથા એ પુરુષાર્થ એમ નહીં થાય. એટલે ત્રણેય કાળ ત્રણેય લોકને જાણે એવો જ્ઞાન વૈભવ તારામાં ભર્યો છે એનો તો વિશ્વાસ કર. જ્ઞાની તને કહે છે તો એ પોતે પોતાના અનુભવ દ્વારા કહે છે, એનો તો વિશ્વાસ કર. અને પછી એ વિશ્વાસ પછી તને ક્યાંય શંકા આશંકા થતી હોય તો એનું નિરાકરણ કર. દ્રવ્ય સ્ત્રોતનો બરાબર અભ્યાસ કર, તર્ક દ્વારા પણ બરાબર વસ્તુનું સ્વરૂપ સમજ અને પછી એને માટેનો પુરુષાર્થ ઉપાડ. એવું સ્વરૂપ છે એવો પૂરો વિશ્વાસ આવે, એવું ધારણા જ્ઞાનમાં આવે, તો જ પછી એનો પુરુષાર્થ ઉપડે અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય, પર્યાયમાં એ અનુભવમાં આવે. જો તારી સર્વજ્ઞ શક્તિનો વિશ્વાસ કરીશ તો તને પછી એ જ્ઞાનરૂપ પોતાના સ્વરૂપનો અનુભવ થશે અને એવો અનુભવ થયા પછીથી તને બીજે ક્યાંય કંઈ કરવાની વૃત્તિ નહીં થાય. કેમ કે એ અનુભવમાં એ વાત આવે છે કે હું જ્ઞાતા છું, જ્ઞાની છું, જ્ઞાયક છું, સર્વજ્ઞતા મારું સ્વરૂપ છે, હું બીજાથી ભિન્ન છું, હું કંઈ કરી શકતો જ નથી, હું અકર્તા છું. એટલે પછી તને બીજે ક્યાંય કંઈ કરવાની બુદ્ધિ થશે નહીં. એટલું જ નહીં, એ સર્વજ્ઞતામાં તું જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે ત્યારે પણ એ જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયોને જાણે એવું કેવળ જ્ઞાન રૂપ તારું સ્વરૂપ અંતરમાં એ ભર્યું પડ્યું છે અને એનો અંશ તને સમ્યક દર્શનમાં એ થાય છે. એ અંશ જે સમ્યક દર્શનમાં જે થાય છે એમાં તને એ આત્માનો આનંદ અનુભવાય છે અને એવા આનંદનો અનુભવ જ્યારે તું કરે છે તો પછી બહારથી ક્યાંયથી તને જગતમાં કોઈ વસ્તુમાં ફેરફાર કરી અને આનંદ પ્રાપ્ત કરવાની બુદ્ધિ રહેશે નહીં. તને બહાર ફેરફાર કરવાનું કેમ મન થાય છે કે ત્યાંથી તું આનંદની પ્રાપ્તિ કરવા માંગે છે, ત્યાંથી તું સુખની પ્રાપ્તિ કરવા માંગે છે, એટલે તને એવી ફેરફારની બુદ્ધિ થાય છે. એ બુદ્ધિ હવે રહેશે નહીં. એક વખત તું સ્વરૂપનો અનુભવ કરે છે, જ્ઞાન આનંદનો અનુભવ કરે છે, તો પછી તને એવા બહારમાં ક્યાંય ફેરફાર કરી અને સુખ અને આનંદની પ્રાપ્તિની ઈચ્છા આકાંક્ષા નહીં થાય, એવી બુદ્ધિ ઉડી જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આના સંબંધી કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. બહુ સુંદર વચનામૃત છે, પરિશિષ્ટની અંદર બહુ જ સુંદર વાતો કહેવામાં આવી છે. આત્માને સ્પર્શી જાય એવી વિધિ વાત છે. આટલો આપણે વિચાર વિસ્તાર કરીએ છીએ પણ પછી તો આપણે જે પ્રમાણે અભ્યાસ કરીએ છીએ એ પ્રમાણે એનો વધુ ને વધુ વિસ્તાર થઈ શકે, મનન મંથન ચિંતન એનું જ ચાલ્યા કરે, એવા આ બધા વચનામૃત છે. બધાને ફરી ફરી વિનંતી કે આ હંમેશા વાંચ્યા કરવા, આ પરિશિષ્ટમાં જે આપ્યું છે એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો. કોઈ પ્રશ્ન હોય તો પછી આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર પ્રભુ.